નમસ્કાર દોસ્તો, આજના 11મા પ્રકરણમાં 3 દિવસમાં આપણે જોઈશું સર્વપ્રથમ એક બર્મી લોકગીત, મૈયા મયુ મૈયા મયુ ભે ભૈયા મયુ ભે મૈયા મયુ, લેવો નાબા પેભવ ભારે દુ, લેવો નાબા પેભવ ભારે દુ, સાફવે સોંજા સાફવે સોંજા, યાંગુન મયો દુ યાંગુન મયો દુ, મૈયા મયુ મૈયા મયુ. અરે મિત્રો, એક બર્મી લોકગીત જેનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે, હું એવી સ્ત્રી પરણીશ, તું કેવી સ્ત્રીને પરણીશ, જે સ્ત્રી 5 કર્મને પાળનારી હોય એવીને હું યાંગુન એટલે કે રંગુનમાંથી જ મેળવીશ. કેટલાક દિવસથી નિમ્યા ડોક્ટર ગૌતમને ઘેર ફરકતી નહોતી. હેમકુંવર બહેનનો બટુક વારંવાર દાદરે ચડ્યો દોડ્યો જતો અને વાટ જતો. બજારમાં જઈ દુકાનેની બ્રહ્મી લલનાઓનું લાલન પામવાની એને લત પડી ગઈ હતી. હેમકુંવર બહેનને પણ હવે એ તો ખાતરી થઈ ગઈ હતી કે 2-1 વર્ષ સુધી પતિએ કોઈએ પોપટ કે ઘેટો બનાવી મૂકેલ નથી. તેમ બટુક પણ એકેય વાર આ જુવાન જોત અપ્સરાઓથી નજરાયો નથી, એટલે એમને પણ નિમ્યાનું અલોપ થવું ગમતું નહોતું, એને ખરેખર ચેન પડતું નહોતું. હવે તો એ પોતે પણ કડકડાટ બર્મી બોલતા હતા, નિમ્યાને જોડે લઈ શહેરની બજારે બજારે ઘૂમતા હતા. નિમ્યા ભેગી હોય પછી કોઈના બાપને બીક નહીં. કોઈ વાર ચાંદની ફરી રાતે નિમ્યાને કાઠિયાવાડી વસ્ત્ર પહેરાવી અને પોતે બર્મી લુંગી એનજી ધારણ કરી ચૂપકી દેથી બહાર ફરી પણ આવતા. એ તો ઠીક, પણ બાબલાને તો બચીઓ વરસાવી અકળાવી નાખતી અને ઊંચે નીચે ફંગોળતી નિમ્યા હવે બાબલા વગર રહી શકે કેમ કરીને શક્તિ હશે. 3-4 દિવસ થઈ ગયા. 5-1 દિવસ પર પોતે આવી હતી, પૂછ્યું હતું હેમકુંવરબેનને કે મારે તમારા ઘરમાં 3-1 દિવસ રહેવું હોય તો રાખો કે નહીં, કેમ ન રાખવું. પણ લાગટ 3 દિવસ ને 3 રાત, રાતનું રોકાણ ફળ પડાવે તેવું હતું. આ ડોક્ટરોનું કંઈ કહેવાય છે બાપુ, એમ હેમકુંવરબેન વિચારતા રહ્યા. ત્યાં તો નિમ્યા બોલી, હું એકલી નહીં હોઉં, હા મારી જોડે કોઈ હશે. કહેતી કહેતી એ મલકી પડી હતી. તો કેમ રાખી શકાય, કોણ હશે જોડે, તારા માતા પિતા જો હા પાડે તો રાખો. ના, એમને તો કહેવાનું જ નહીં, એ શોધવા આવે તો પણ પત્તો આપવાનો નહીં. વિમાસણમાં પડી ગયેલા હેમકુંવરબેને કહ્યું, હું ડોક્ટરને પૂછું. ના, એમને તો પૂછશો જ નહીં, કાંઈ નહીં, હું તો અમસ્તી પૂછતી હતી. પણ વાત શી છે, કંઈ નહીં, ખાલી ગમત કરતી હતી, એમ કહીને નિમ્યા ચાલી નીકળી. એક સાંજે બાબલો બહુ રોવા લાગ્યો એટલે હેમકુંવરબેન ડોક્ટરને લઈ સોના કાકીને ઘેર ચાલ્યા. નવતમ પોતે સ્ત્રી સ્વભાવનો પારખું હતો એટલે નિમ્યા નથી આવતી એ પોતાને પણ સાંતેલું, તે છતાં પોતે ઘરમાં એ વાત ઉચ્ચારેલી નહીં. હેમકુંવરે કહ્યું તેના જવાબમાં એ ફક્ત એટલું જ બોલેલ, વારું ચાલો જઈ આવીએ. ચવાબા, નિમ્યાની માતાએ મહેમાનોનું સ્વાગત કર્યું અને પતિ બગીચામાં હતો ત્યાં એ દોડી ગઈ. જોયું હાથણી, ડાક્ટરે પત્નીને કહ્યું, તમે કાઢો લાંબા ઘૂમટા અને પછી લફર લફર લુગડે પુરુષોની પડખે જઈને લાજો જતા લાજો નહીં, ને આણે તસો તસ લુંગી પહેરી છે, સાંકડી લુંગીમાં જકડાયેલા પગ માંડ દોઢે ડગલા ભરી શકે છે, બુડ્ઢી ખોખર થઈ ગઈ છે છતાં કેટલી સ્ફૂર્તિવાન છે, કેટલી સંકોડાઈને ચાલે છે. હેમકુંવરબેનનું હાસ્ય પણ એના દેહ જેવું જ ગૌર અને ગર્વું હતું. એણે છણકો કરવાને બદલે હસીને કહ્યું, આટલા વખતે પણ હજુ આપની સરખામણી પૂરી ન થઈ, એક સભા ભરો તો હું જાહેર કરું કે ગુજરાતમાં બર્મી પોશાક કાયદો કરીને દાખલ કરાવો, બાકી કોઈ દી કાઠિયાણી કે મેરાણી જોઈ છે, પણ મળદા ચીરેને દોષો કાઢવા વિના શું સૂજે. હેમકુંવરબેને આગળ ચાલતા ચાલતા પોતાનું શરીર ડોલાવીને પાછળ મરડ્યું એટલે ડાક્ટર સાહેબે કબૂલ કર્યું, છે ખરેખર ગુજરાતણોમાં શણગારની કળા છે, પરાયા દેશોના દૂષણ જોનારી પરગજો આંખો અને પરાયા ભૂષણોમાં અંજાઈ જનારી આંખો, બે આંખો ત્રાંસી છે, એ ત્રાંસનું નસ્તર તમે અચ્છી તરફથી કર્યું મારા સર્જન. નસ્તર થયું હોય તો હવે બેઉને સીધી નજરે જુઓ અને માણો મારા ડાક્ટર દર્દી. ડાક્ટર તો બીજાનો, તારો તો સદાનો દર્દી. નિમ્યાનો પિતા ઉભો ઉભો એક નવો પાયો ખોદાવી તેનું પુરાણ જોતો હતો. તેમણે પણ ત્રણેને ચવાબ્બા કહ્યું. ઉપકારભરી દ્રષ્ટિએ એ ડાક્ટર તરફ નિરકે રહ્યો. એવામાં એકાએક એણે પાયામાં એક માછડું તરફડતું જોયું. અને એના મામાથી અરે અટે નીકળી ગઈ. મજૂરે પીપમાંથી ડબલું ભરીને પાયામાં જે પાણી નાખ્યું એમાંથી જીવતું માછલું પાયામાં પડ્યું હતું. ઘડીનો પણ વિલંબ કર્યા વગર એણે પોતાના માથા પર લપેટેલો રેશમી ધાઉં બાઉં ઉતારીને તરફડી રહેલ માછલાને જતનભર એ ધાઉં બાઉમાં લીધું ને પછી પોતે એ છેક નદી સુધી એને નાખવા ગયો ને પત્નીને કહેતો ગયો કે પરોણાને અંદર બેસાડજે. ડાક્ટર તો દિંગ જ બની ગયા. એ ધાઉં બાઉં પાંચ ચાર પાંચ રૂપિયાની હશે હો આથણી. ડોક્ટર નહોતો મેં કહ્યું, માંસ મચ્છીના આહારી છતાં આ લોકો. નિમિયાની માતા આ ગુજરાતીમાં ચાલતી વાતને પોતાના કુતૂહલથી અપમાન્યા વગર જ અંદર જઈ પાનનો દાબડો લઈ આવી અને હૈયા સમાણા હાથે એ દાબડો આપણે બે હાથમાં કોઈ શુભ પ્રસંગે શ્રીફળ ધારણ કરીએ એવી ધાર્મિક અદાથી એ ઉપાડી લાવીને દોઢિયા ડગલા ભરતી હળવે હળવે સન્મુખ આવી નજીક પહોંચી ઘૂંટણ વેર બનીને અને પોતાના પગની પાણી પણ ન દેખાય તેવી કાળજીથી પણ પગ પાછળ રાખી દાબડો બાજટ ઉપર ધરી આપ્યો અને શિર ઝુકાવ્યું. માથાનો સઢો નીચે નમતા એની કેસ ગૂંથળી દેખાય. લે જો તારી કાઠિયાણી કે મેરાણી એની જીમી પહેરીને આમ ઘૂંટણભેર બેસી શકશે. ડોક્ટરે ફરી પાછી બરમી છટાને આગળ કરી, કેટલી સુગંધ આવે છે, એ એના શરીરની છે. એમ કુંવરબેને જાણ કરી, શરીરે આ પ્રત્યેક બ્રહ્મિસ્ત્રી ચંદનનો લેપ કરે છે. ડાક્ટરે સોના કાકીને પૂછ્યું, પેલી દૂતી ક્યાં, કોણ? મા નિમ્યા. ઢોસવેએ ઠંડે કલે કહ્યું, એ તો તમને લઈને નાસી જવાની હતી ને. ડોક્ટર દંપતિ તો આભા જ બની ગયા. એમના મોં પરથી લોહી ઉડી ગયું. ઢોસવે સમજી ગઈ. એ હોઠને સહેજ માત્ર સ્મિતમાં પલાળીને બોલી, ગભરાયા? કુમારી છોકરીઓની મશ્કરી અમે કરી શકીએ. કાલથી આપણે કોઈ નિમિયાની ઠેકડી નહીં કરી શકીએ. આજે સાંજે એના ત્રણ દિવસ પૂરા થાય છે. અમે એનું ગુપ્તસ્થાન પકડી શક્યા નથી. એ વળી શું? પછી માતાએ સ્પષ્ટીકરણ કર્યું, નિમિયા અમારી ઈચ્છા મુજબ પરણવા નહોતી માંગતી. પોતાના કોઈ પ્રેમિકની સંગાથે ચાલી ગઈ છે. ત્રણ દિવસ એ પ્રેમિક પોતાના કોઈ સગા સંબંધી મિત્રને ઘેર સંતાડી રાખશે. અમે શોધ કરી. એ પકડાઈ ગયા હોત તો લગ્ન ફોક થત, પણ ન પકડાયા એટલે હવે એ લગ્ન અમે મા બાપ મંજૂર રાખશું. આજે સાંજે તો બેઉ આવવા જોઈએ. માતાએ ખાતરી આપી. ગઈ છે કોની સાથે? આવે એટલે જાણીએ. પુત્રીના આવા આચાર વિશે પેટમાં પાણી પણ ન હલતું હોય એવી જનેતાને કોઈ હેમકુંવરબેનને વિચિત્રતા લાગી. એણે પૂછ્યું, મારે ઘેર મેં સંતાડ્યા હોત તો તમે રોષ ન કરત? ના રે, રોષ શાનો? આ પ્રકારનું લગ્ન એ તો અમારી સન્માનિત પરંપરા છે. માત્ર એટલું જ કે તમારે ઘેરે બેઉ અમારાથી પકડાઈ ગયા હોત તો લગ્ન ફોક થાત. પણ નાસી સીધ જાય, સંતાઈ શા માટે? તમે ગોતવા કાં જાઓ? એને અમારી પસંદગી મુજબ શાદી ન કરવી હોય એટલે નાશે. તો પછી એ પાછા આવશે ત્યારે? ત્યારે અમે આશીર્વાદ જ દેવાના. સંબંધ રાખવાનો સા સારું નહીં, પણ જમાએ તમને અણગમતો હોય તો પણ? પછી તો ગમતા અણગમા તો પ્રશ્ન જ નહીં, જે હોય તે સોના સરીખો. નદીએ માછલું નાખી આવીને નિમિયાનો પિતા પાછો આવ્યો ત્યારે રેશમી ધાઉં બાઉં બગડ્યાના કસા જ અફસોસ વગર નવું રેશમ એ માથે લપેટીને બેઠો. પછી ડાક્ટરે એને પૂછ્યું, તમે જીવ ખાનારા છતાં આવી જીવદયા કેમ? અમે ખાઈએ ખરા, પણ જાતે ઉઠીને સંહારતા નથી. ઝાડ નાખનારા અમે નથી, અમારાથી મરતા જીવનો ત્રાસ જોવાય નહીં. ગૃહિણી થાળમાં ફળ મેવા લઈ આવી. ફરીવાર એ જ વિનય છટાથી પગલા ભર્યા, ફરી ઘૂંટણભેર ઝૂકી અને થાળ મૂક્યો. પરોણા આરોગવાનો આદર કરતા હતા ત્યાં જ ધારણા મુજબ બે જણાએ ફળિયાનું ફાટક ખોલ્યું. ગૃહિણીએ પૂર્ણ સ્વસ્થ સાથે કહ્યું, મા નિમિયા આવી. બેઉ બહાર ગયા. મા બાપે બેઉએ સાથેના જુવાનને જોયો. એ બ્રહ્મી યુવાન હતો, ઝેરબાદી કે હિન્દી નહોતો. બેઉના હૈયા ઠર્યા. યુગલે ઉપર આવીને વડીલો સન્મુખ ઘૂંટણ પર નમન કર્યું. વડીલોએ શાંત આશીર્વાદ આપ્યા. પિતાનું મન ઉદ્વિગ્ન બન્યું તે દેખાઈ આવતું હતું, પણ માતાનો મન સંયમ જરીકે ચડ્યો નહીં. બ્રહ્મી નર અને નારી બેઉ વચ્ચેનો આ પ્રકૃતિ શીખવ્યો સંસ્કાર ભેદ છે. અંદર તો જા, જો કોણ આવ્યું છે? માએ નિમિયાને કહ્યું. ત્યાં તો નિમિયાએ બાબલાનો અવાજ સાંભળ્યો અને એ અંદર દોડી જઈને બાબલાને ભેટી પડી. 5 દિવસથી તને દેખાવ જ નથી લુચ્ચા, તારી બાએ મને ના કહી એટલે જ તો, નહીં તો સતત તારી જ પાસે રહી હોત, એમ કહેતી એ હેમકુંવરબેન તરફ ફરીને દાઢવા લાગી. કા તમે અમને સંઘરવા ના પાડી તો શું અમે રજડી પડ્યા? પૂછો માને, 3 દિવસથી પરેશાન થતી થતી અમને ગોતતી હતી તો પણ હું પકડાઈ? ઓરે ઘેલી, હેમકુંવરબેને કહ્યું, તમે તમારો ચાલ પૂરેપૂરો સમજાવ્યો હોત તો હું કદી ના કહેત જ નહીં, એ તો ઠીક, પણ તું લાવી છે કોને? કોઈક લાગે છે માલદાર? કેમ જાણ્યું? જોને તારા આખા શરીરને મઢ્યું છે આ સ્વે એટલે કે સોનાથી, આ નુવે ચાંદી, આ સેમ હીરામાં તો લેટી રહી છે. હા હા, બધું જ એનું જ હશે એમ ને? ત્યારે કોનું માનું? બિલકુલ નહીં. ત્યારે કહું? જઈને કાનમાં બોલી, એક વેપારીનું છે, જોવા લઈ જવાનું કહી ઉઠાવી લાવી છું. તો હવે હવે શું? જઈને પાછું આપી દઈશ, મારું કામ પતી ગયું, મારે તો આને રાજી કરવો હતો. પછી એ ન જુએ તો? તો શું કરશે? એની લુંગી વેચીને મને શણગારે તો છે. કેમ, કાંઈ નુવેઝા મૈજા? કેમ, કાંઈ નુવેઝા મૈજા વાળો નથી એટલે કે રૂપિયા વાળો નથી? અરે રાતો ટભ્યો પણ મારી પાસે નથી, એક પૈસો પણ નથી. એવાને કેમ પસંદ કર્યો? બર્મી છોકરીને એ જ પ્રશ્ન જ ન પૂછાય. માએ તો પસંદ કરેલા સોના રૂપા અને હીરાવાળો, મને ગમ્યો મજૂર, રાણીને ગમે તે રાજા. પણ માં, તને વારસામાંથી ગડગડિયું પકડાવશે તો પૈસા ક્યાંથી કાઢીશ? પૈસા ફયા પેમ રે, પૈસા તો પ્રભુ દેશે. પૈસા પૈસા શું કરો છો? બાકી તો મેં એને પસંદ કર્યો છે, હું એના કપડાં સાંધીશ. વાક્ય વાક્ય નિમિયા હીરેને હેમે લડકતી હતી અને વાક્ય વાક્ય એનું હાસ્ય રેલતું હતું. એની એન્જીની પહોળી બાયો ઝૂલતી હતી અને પોતે પોતાની પસંદગીનાને ભલે મજૂરને પરણી શકી હતી, તેનો નશો એના નયનોમાં ઘોળાતો હતો. બહાર મા બાપ પાસે એનો પતિ બેઠો હતો અને પ્રશ્નોના જવાબોમાં પોતાની પીછાને દેતો હતો. સામાન્ય મજૂર જેવો હતો, મા બાપ બેઉ હતા, થોડી જમીનના ધણી હતા. ઢોસવે એ કે એના પતિએ જમાઈની ગરીબીની આ આખી વાત સાંભળ્યા પછી પણ છોકરીએ ગાંડ પણ કર્યું હોય એવો, અથવા તો છોકરા પ્રત્યે ટોણા મેણાનો શબ્દ ઉચ્ચાર્યો નહીં. જમાઈ ભણી ફરીને ગરદણીએ કહ્યું, હવે તો અહીં રહીને મારી જમીનનો ભાર ઉપાડી લે બાપુ, હું થાક્યો છું. નહીં, સાસુએ શાંતિથી કહ્યું, તમે વળી શું કરીને ઢગલો વળી જાઓ છો? એના મા બાપ એકલા જ છે, ગરીબ અને અશક્ત છે. અહીંનું તો હું હજુ સંભાળનારી 12 વર્ષની બેઠી છું. નિમિયાની અને આની ફરજ તો ત્યાંની સ્થિતિ સાચવવાની છે, વળી છેટે પણ ક્યાં છે? નાસ્તો વગેરે પતાવીને પરોણા ઉઠ્યા. મા દીકરીએ ઉઠીને વિનયભાઈ રસ્તો કરી આપ્યો અને ડાક્તરાણીએ જતા જતા નિમિયાને બરડે હાથ ફેરવીને કહ્યું, જ્યારે કંઈ જરૂર પડે ત્યારે આવજો. હા કે નિમિયાએ શિર નમાવ્યું, એ નમને એની કમરનો અદભુત વળાંક બતાવ્યો. ભગવાન આપણી જરૂર ના પાડે. ડાક્ટરે નિમિયા પ્રત્યે નિહાળીની ગુલાબી તંદુરસ્તીને અવળવાણીમાં આશીષો આપી. તમારી તો નહીં જ, પણ મારી તો પડે ના, એમ કુંવરે કહ્યું. હા, કદાચ આજથી 9 મહિને. ડાક્ટર એટલું જ બોલ્યા તો હાથણીએ બ્રેક ચાંપી, હવે એ પરણેલી છે, ઓકે, જરીકે વિનોદ કરશો નહીં, નકર આવડો આ એનો વર ઓલી ધને કાનો ઉપાડશે. આમે એની આંખ તો ફાટેલ છે જ. હા ભાઈ, મુવા પીડ્યા કહેતા ને? ડાક્ટર ઝડપથી મોટર પર પહોંચી ચડી બેઠા. સાચો સાચ કોઈ ધને કાનો લઈને આવે તો તને તમે આમ પહેલા જ ભાગો ને, એમ કુંવરબેને ટોણો લગાવ્યો. તમને સ્ત્રીને તો રક્ષણ છે, પુરુષોની શિવલરીનું બાપુ, તમને થોડો કાંઈ પુરુષ હાથ પણ લગાડવાનો હતો. એ વાતમાં કાંઈ માલ નહીં હો ડાક્ટર, આથણીએ ચાલતી મોટરે કહ્યું. આ ખોપરીઓ નોખી છે, શિવલરી કે ફિવલરી, કાંઈ અડે ન આવે, એ તો ધ ને કાનો ધ.